નમસ્કાર, આકાશવાણી સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સંસદનું ચોમાસું સત્ર આગામી 21 જુલાઈએ શરૂ થશે. જાતિ ગણતરી સાથે વર્ષ 2027માં બે તબક્કામાં વસ્તી ગણતરી હાથ ધરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના નાયબ પ્રધાનમંત્રીએ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા ચર્ચા કરી. ભારતે એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા પાકિસ્તાનને અપાતી નાણાકીય સહાયના દુરુપયોગની શક્યતા વ્યક્ત કરી. મધ્યપ્રદેશના જાબુઆમાં સિમેન્ટ ભરેલી ટ્રક પલટી જતા 9 લોકોના મોત. અને બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ નજીક થયેલી ભાગદોડમાં 7 લોકોના મોત બાદ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની પ્રથમ આઈપીએલ જીતની ઉજવણી દુઃખદ બની. સમાચાર વિગતવાર. સંસદનું ચોમાસું સત્ર 21 જુલાઈથી શરૂ થશે. સરકારે આજે આ જાહેરાત કરી. અગાઉ વિરોધ પક્ષોએ ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવા માટે સંસદનું ખાસ સત્ર બોલાવવાની માંગ કરી હતી. સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે આ સત્ર 12 ઓગસ્ટ સુધી ચાલશે.
મોનસૂન સેશન કા તિથિ હમને તય કિયા હૈ. હમ રાષ્ટ્રપતિજી કો પ્રપોઝલ ભેજેંગે સમન કરને કે લિયે. 21 જુલાઈ સે 12 ઓગસ્ટ તક મોનસૂન સેશન કો ચલાને કા હમને ડેટ તય કિયા હૈ.
ઓપરેશન સિંદૂર પછી આ પહેલું સંસદ સત્ર હશે અને ભારતે પહેલગામ આતંકવાદી હુમલા પછી શરૂ કર્યું હતું, જેમાં 25 ભારતીયો અને 1 નેપાળી નાગરિક માર્યા ગયા હતા. જવાબી કાર્યવાહીમાં ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનના અને પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી છાવણીઓ પર હુમલો કર્યો, જેમાં સૌથી વધુ આતંકવાદીઓ માર્યા ગયા. દિલ્હી વડી અદાલતના પૂર્વ ન્યાયાધીશ યશવંત વર્મા સામે મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની પ્રક્રિયા શરૂ કરવા માટે સરકાર તમામ રાજકીય પક્ષો વચ્ચે સર્વસંમતિ બનાવવા પર કામ કરી રહી છે. થોડા મહિના પહેલા નવી દિલ્હીમાં ન્યાયમૂર્તિ યશવંત વર્માના સત્તાવાર નિવાસસ્થાનમાંથી મોટી રકમ રોકડ મળી આવી હતી. નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ કહ્યું કે ન્યાયમૂર્તિ વર્મા સામે મહાભિયોગ પ્રસ્તાવ ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર સાથે સંબંધિત છે અને તેના પર રાજકારણને કોઈ અવકાશ નથી. આ મુદ્દાને ગંભીર ગણાવતા શ્રી રિજિજુએ કહ્યું કે ન્યાયતંત્રમાં કે ક્યાંય પણ ભ્રષ્ટાચાર પર રાષ્ટ્રીય હિતમાં ચર્ચા થવી જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના નાયબ પ્રધાનમંત્રી અને સંરક્ષણ મંત્રી રિચાર્ડ માલ્સે આજે ભારત ઓસ્ટ્રેલિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે ચર્ચા કરી. ઓસ્ટ્રેલિયાના નાયબ પ્રધાનમંત્રી આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા અને સરહદ પાર આતંકવાદ સામે ભારતની લડાઈમાં પોતાનો ટેકો વ્યક્ત કર્યો. બંને નેતાઓએ સંરક્ષણ ઔદ્યોગિક સહયોગ, સરળ પુરવઠા શૃંખલા, મહત્વપૂર્ણ ખનીજો, નવી અને ઉભરતી ટેકનોલોજી સહિતના મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવાના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે દ્વિપક્ષીય સહયોગ માટે સ્થિર, સુરક્ષિત અને સમૃદ્ધ ઇન્ડો પેસિફિક માટેનું સહિયારું વિઝન આવશ્યક છે. પ્રધાનમંત્રી મોદીએ ઓસ્ટ્રેલિયામાં યોજાયેલી ચૂંટણીમાં લેબર પાર્ટીની ઐતિહાસિક જીત બદલ શ્રી માલ્સને અભિનંદન આપ્યા. તેમણે આ વર્ષના અંતમાં ભારતમાં યોજાનારી વાર્ષિક સમિટ માટે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝને પણ આમંત્રણ આપ્યું. સરકારે 2027માં બે તબક્કામાં વસ્તી ગણતરી હાથ ધરવાનો નિર્ણય લીધો છે, જેમાં જાતિ ગણતરી પણ સામેલ છે. વસ્તી ગણતરી માટે પહેલો તબક્કો 1 માર્ચ 2027 હશે. એક નિવેદનમાં કેન્દ્રીય ગૃહમંત્રાલયે જણાવ્યું હતું કે લદ્દાખ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના બરફથી ઘેરાયેલા વિસ્તારો માટે 1 ઓક્ટોબર 2026 વસ્તી ગણતરી કરવામાં આવશે. આ સંદર્ભ તારીખો સાથે વસ્તી ગણતરી કરવાના હેતુ માટેનું જાહેરનામું આ મહિનાની 16 તારીખે સત્તાવાર ગેઝેટમાં પ્રકાશિત થવાની સંભાવના છે. છેલ્લી વસ્તી ગણતરી 2011માં બે તબક્કામાં હાથ ધરવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે છેલ્લા 11 વર્ષમાં ભારતના ઉર્જા ક્ષેત્રમાં માળખાકીય પરિવર્તન આવ્યું છે, જેમાં સસ્તી અને સ્વચ્છ ઉર્જાને મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ લખેલા એક લેખને શેર કરતા શ્રી મોદીએ કહ્યું કે આ પગલું સુધારાઓ, હરિત પહેલો અને આત્મનિર્ભરતા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે ભારતના નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રમાં છેલ્લા 11 વર્ષમાં પરિવર્તનશીલ સુધારાઓ જોવા મળ્યા છે. શ્રી મોદીએ કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ લખેલા લેખને શેર કરતી વખતે આ વાત કહી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નવી દિલ્હીના ભગવાન મહાવીર વનસ્થલી પાર્ક ખાતે એક ખાસ વૃક્ષારોપણ અભિયાન શરૂ કરશે. પ્રધાનમંત્રી એક પેડ માં કે નામ પહેલ હેઠળ વડનું વૃક્ષ વાવશે. પ્રધાનમંત્રી દિલ્હી સરકારની ટકાઉ પરિવહન પહેલ હેઠળ 200 ઇલેક્ટ્રિક બસોને પણ લીલી ઝંડી આપશે. ભારતે એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા પાકિસ્તાનને આપવામાં આવતી કોઈપણ નાણાકીય સહાયના દુરુપયોગની શક્યતા વ્યક્ત કરી છે. પાકિસ્તાનના વધતા સંરક્ષણ ખર્ચ, ઘટતા જતા કર અને કુલ સ્થાનિક ઉત્પાદન ગુણોત્તર અને મુખ્ય વ્યાપક આર્થિક સુધારા પર સ્પષ્ટ પ્રગતિના અભાવને ધ્યાનમાં રાખીને ભારતે બેંકના સંસાધનોના સંભવિત દુરુપયોગ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. ભારતે કહ્યું કે જીડીપીના હિસ્સા તરીકે પાકિસ્તાનનો કર સંગ્રહ નાણાકીય વર્ષ 2018માં 13% ઘટીને નાણાકીય વર્ષ 2023માં 9.2% થયો છે. ભારતે પાકિસ્તાનની વર્તમાન શાસન પ્રણાલી સામે પણ સખત વાંધો વ્યક્ત કર્યો હતો, જે પ્રાદેશિક શાંતિ અને સુરક્ષા માટે ગંભીર ખતરો ઊભો કરી રહી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ આજે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીની પહેલગામ આતંકવાદી હુમલા પછી શરૂ કરાયેલા ઓપરેશન સિંધુને કથિત રીતે નબળી પાડવા બદલ ટીકા કરી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી નડ્ડાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધની તેમની ટિપ્પણીને સશસ્ત્ર દળો અને 140 કરોડ ભારતીયોનું દુર્ભાગ્યપૂર્ણ અને ગંભીર અપમાન ગણાવ્યું. ઓપરેશન સિંધુર ભારતીય સશસ્ત્ર દળોની બહાદુરી, હિંમત અને શૌર્યનો પુરાવો છે. ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પાર્ટી અને વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી પર ઓપરેશન સિંદૂરની કથિત ટીકા કરવા બદલ પ્રહારો કર્યા છે. આજે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે રાહુલ ગાંધીએ જે રીતે સેનાની સફળતાને શરણાગતિ સાથે સરખાવી છે તે સેનાની બહાદુરી અને બલિદાનનું સ્પષ્ટ અપમાન છે.
રાહુલ ગાંધીજીને જિસ પ્રકાર સે હમારી સેના કે દ્વારા દિખાયે ગયે અપ્રતિમ શૌર્ય और सेना के अधिकारियों द्वारा जिसमें डायरेक्टर जनरल मिलिट्री ऑपरेशन, डायरेक्टर जनरल एयर ऑपरेशन, डायरेक्टर जनरल नेवी ऑपरेशन, उन्होंने जिस तरीके से ऑपरेशन सिंदूर की सफलता का विवरण दिया है उसको सरेंडर से तुलना करना ये दर्शाता है कि ये मानसिकता कितनी रोगी और कितनी खतरनाक हो.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABDને ફોલો કરશો. મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લામાં ગઈકાલે મોડી રાત્રે સિમેન્ટ ભરેલી ટ્રક પલટી જતા 9 વ્યક્તિઓના મોત થયા છે, જેમાં 6 મહિલાઓ અને 3 પુરુષોનો સમાવેશ થયા છે. 2 વ્યક્તિઓ ઘાયલ થયા છે. આ અકસ્માતમાં સિમેન્ટ ભરેલી ટ્રક વાહન પર પડી હતી, જેના કારણે વાહનને સંપૂર્ણપણે નુકસાન થયું હતું. મુખ્યમંત્રી મોહન યાદવે મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી છે. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો અંગે શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી છે. શ્રી મોદીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી દરેક મૃતકના પરિવારોને 2-2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. બેંગલુરુના ચિનાસ્વામી સ્ટેડિયમ નજીક થયેલી ભાગદોડમાં 7 લોકોના મોત બાદ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની પ્રથમ આઈપીએલ જીતની ઉજવણી દુઃખદ બની. આ ઘટનામાં 24 લોકો ઇજાગ્રસ્ત થયા છે. હજારો પ્રશંસકોએ વિવિધ દરવાજાઓથી સ્ટેડિયમમાં ઉતાવળમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો ત્યારે ભાગદોડ થઈ હતી. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. કર્ણાટક સરકારે સુરક્ષાને ધ્યાને રાખીને વિધાનસૌધાથી ચિન્નાસ્વામી ક્રિકેટ સ્ટેડિયમ સુધીની વિજય પરેડ રદ કરી હતી. આ અગાઉ આઈપીએલ વિજેતા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ આરસીબી ટીમનું આજે બેંગલુરુ પહોંચતા પ્રશંસકોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આજથી શરૂ થયેલી હજ યાત્રા માટે ભારત સહિત વિશ્વભરમાંથી લગભગ 18 લાખ યાત્રાળુઓ સાઉદી અરેબિયાના મીનામાં એકઠા થઈ રહ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સંસદ ચોમાસું સત્ર આગામી 21 જુલાઈએ શરૂ થશે. જાતિ ગણતરી સાથે વર્ષ 2027માં 2 તબક્કામાં વસ્તી ગણતરી હાથ ધરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના નાયબ પ્રધાનમંત્રીએ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા ચર્ચા કરી. ભારતે એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા પાકિસ્તાનને અપાતી નાણાકીય સહાયના દુરુપયોગની શક્યતા વ્યક્ત કરી. મધ્યપ્રદેશના ઝાબુઆમાં સિમેન્ટ ભરેલી ટ્રક પલટી જતા 9 લોકોના મોત અને બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ નજીક થયેલી ભાગદોડમાં 7 લોકોના મોત. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.